તે દાડે વચનની કિંમત હતી. બાલ શર્મા ઘણી વાર તો સાંભળી ન શક્યા, પણ વળતો વિચાર કર્યો, હવે બીજું મારાથી બોલાય નહીં. ધર્મદેવ નો કાંડો પકડી કૃષ્ણ શર્માના હાથમાં સોંપ્યો છે. અને જતા જતા પિતા કોને કહેવાય, સસરા કોને કહેવાય બતાવવા માટે અદભુત ભક્તિદેવી અને ધર્મદેવનો ઉપદેશ આપ્યો છે. પ્રથમ ભક્તિદેવનો ઉપદેશ આપતા કહ્યું છે, દેવી સાંભળો, આ જગતમાં પતિવ્રતા નારીનો બહુ મોટો મહિમા છે. આજ સુધી જેમ કૃષ્ણ શર્મા કેમ તમે કરતા હતા, પણ આજ પછી જેવી રીતે ધર્મદેવ કહે એમ તમે કરશો, ધર્મની આજ્ઞાનું જિંદગીમાં કદી ઉલ્લંઘન નહીં કરશો, ધર્મને રાજી રાખવા માટે રાત દાડો દાખલો કરજો. કારણ કે જે નારી પતિને રાજી કરી શકે છે એને માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા થઈ જાય છે. પતિને જે નારી રાજી કરી શકે છે એને શરીરમાં જેટલા રોવાડાય તેટલા કરોડો વર્ષ સુધી એ સ્વર્ગમાં પતિની સાથે સુખ ભોગવે છે. અને સ્વર્ગની જો સુખની ઈચ્છા ન હોય તો પરમ પવિત્ર પરમાત્માનું ધામ એને પ્રાપ્ત થાય છે. દેવી પતિને રાજી કરનાર નારી એ તો જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ સ્થાન નિર્માણ થાય છે. દેવી જેમ સાધુ પુરુષનો જ્યાં પગ પડે ત્યાં તીર્થ નિર્માણ થાય, એમ સતી નારીનો જ્યાં પગ પડે ત્યાં તીર્થ નિર્માણ થાય છે. દેવી પતિની આજ્ઞામાં વર્તનાર નારી સાધુ પુરુષ જેમ પૂજનીય છે એમ પૂજનીય બને છે. એને રાજી કરનાર મનોવાંછિત સુખને પ્રાપ્ત કરે છે, એને નારાજ કરનારનું નિકંદન નીકળી જાય છે. દેવી જેટલી જેટલી નારીઓ બહુ મહાન ગણાણી છે એ તમામ પતિની આજ્ઞામાં રહેવાથી મહાન ગણાણી છે. એ પછી સતી અંસુયા હોય તોય ભલે, સતી સાવિત્રી હોય તોય ભલે, દ્રૌપદી હોય અને પોસાય તે હોય, તમામ પતિની આજ્ઞામાં રહેવાથી મહાન બની છે. પતિની આજ્ઞાનો પાવર તો તમે જો, પતિવ્રતા ધર્મનો તમે પાવર તો જો. જેને મહાભારત વાંચ્યું છે એને બરાબર ખ્યાલ હશે, કૌરવનો જ્યારે વિનાશ સર્જાઈ ગયો, કૌરવના વિનાશ પછી પણ પાંડવો અને ભગવાન કૃષ્ણ એના હૃદયમાં આનંદ નહોતો, અને આનંદ નહોતો એનું કારણ એ હતું, આ વિનાશના સમાચાર ગાંધારીને કેમ આપવા આવ્યો, અને ગાંધારી સુધી કોણ જાય પેલો એ મહાન પતિવ્રતા સતી નારી છે, અને જે પેલો જાય ભૂખા નીકળી જાય કોણ જાય. યુધિષ્ઠિર મહારાજાને કહેવા માં, યુધિષ્ઠિર મહારાજ કે મારું કામ નહીં, હું ગાંધારીને ઓળખું છું, હું નહીં જાઉં. પાંચ પાંડવોમાંથી કોઈ સાહસ ન કર્યું ગાંધારીની પાસે જવાનું, અને કોઈ જયારે સાહસ ન કર્યું ત્યારે દ્વારકાધીશે સ્વયં સાહસ કર્યું છે. દ્વારકાધીશે કીધું છે હું જાઉં છું. ગાંધારી રાહ જોઈને બેઠા છે, શુભ નિર્ણય આવ્યો, અને એ જ વખતે દ્વારકાધીશ ગાંધારીની પાસે ગયા છે અને ગાંધારીને કહ્યું છે, ગાંધારી કૌરવ તમામ તમારા સોએ સો દીકરા એ મૃત્યુનો શયામાં સૂતા છે, કૌરવનો પરાજય થયો છે અને પાંડવનો વિજય થયો છે. આટલા શબ્દ સાંભળતા ગાંધારીના મોઢામાંથી ક્રોધાગ્નિ ભભૂકી ઉઠો છે, અને ગાંધારીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, દ્વારકેશ આ બધા જ કર્તૃત્વ તમારા છે, માટે જાઓ તમને શાપ આપું છું, આજ હું 100 પુત્રની માતા હોવા છતાંય પણ મારા મૃત્યુ સમયે મને અગ્નિ આપનાર કોઈ નો બચ્યો એમ તમને શાપ આપું છું, આજથી 36મા વર્ષે તમારે યદુકુળનો વિનાશ સર્જાય જાઓ, જેમ મારા મૃત્યુ સમયે મારો કોઈ સંતાન પાસે નથી એમ તમારા મૃત્યુ સમયે તમારા યદુવંશીમાંથી કોઈ પાસે ન મારો શાપ છે. અને કલ્પના કરો પતિવ્રતા નારીની તાકાત, સ્વયં ભગવાનને શાપ આપી દીધો અને ભગવાનને એનો સ્વીકાર કરવો પડ્યો. જેમ ગાંધારી આ લોકમાંથી વિદાય લીધી ત્યારે 100 સંતાનોમાંથી કોઈ હાજર નહોતું, એમ દ્વારકાધીશે પણ આ લોકમાંથી જયારે વિદાય લીધી ત્યારે 56 કોટી યાદવમાંથી કોઈ હાજર રહેવા પામ્યું નહોતું. માટે આજ બાલ શર્મા કહી રહ્યા છે, દેવી પતિવ્રતા નારીનો બહુ મોટો મહિમા છે, માટે આપ ધર્મદેવની આજ્ઞામાં રહેજો. ધર્મદેવ જાગે પહેલા તમે જાગજો, એ સુવે પછી તમે સુજો, એને જમાડ્યા પછી તમે જમજો, એનું સુખ એ તમારું સુખ માનજો, એનું દુઃખ એ તમારું દુઃખ માનજો. જિંદગીમાં પણ ધર્મદેવ તમારાથી નારાજ થાય એવું વલણ નહીં કરશો, એવી ક્રિયા તો નહીં કરશો, એવી વાણી તો નહીં ઉચ્ચારશો, મનથી એવો સંકલ્પ પણ નહીં કરશો જેથી કરીને ધર્મ નારાજ થાય. હે દેવી, પતિવ્રતા ધર્મનું પાલન કરનાર સર્વત્ર જે પૂજનીય નારી બને છે, દેવી એક ધર્મ સિવાય જગતના કોઈ પુરુષમાં દેહ કરીને તો શું મને કરીને પણ સંકલ્પ નહીં કરશો. ધર્મ સિવાય જગતના તમામ પુરુષોને પિતા તુલ્ય સમજો, ભાઈ સમાન માનજો, પુત્ર સમાન સમજો. આવો જ ઉપદેશ સખી અનસુયાજી માં જાનકીજીને આપ્યો છે. જાનકીજીએ પ્રશ્ન કર્યો છે, પતિવ્રતા નારીનો ધર્મ કેવો હોય, એની સમજણ કેવી હોય?
તય મતે યસૈ ભૈસૈ મૈનૈ માહિ ઉતમ
અનસુયાજીએ કહ્યું છે
એ જાનકી મને માહિ તય મતે યસૈ ભૈસૈ મૈનૈ માહિ ઉતમ કે યસ બસ મને માહિ સપને હુ આન પરપતિ દેખી કૈસે મધ્યમય પરપતિ દેખી કૈસે મધ્યમ પરપતિ દેખી કૈસે માતા પિતા પુત્ર નિજ જૈસે ભ્રાતા પિતા પુત્ર પિતા પુત્ર નિજ જૈસે ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે.
અદો અનસુયાજી બોલ્યા છે, દેવી શ્રેષ્ઠ પતિવ્રતા નારી એનું નામ છે, જેમ માનતી હોય સપને હું આન પુરુષ જગ નાહી, જેની સાથે મારા લગ્ન થયા, જેની સાથે મારો સંબંધ થયો, બસ જગતમાં એક જ પુરુષ છે, બાકી જગતમાં કોઈ પુરુષ છે જ નહીં, આમ જે માને એ શ્રેષ્ઠ નારી છે. મધ્યમ પરપતિ દેખીએ કહેશે, મધ્યમ પતિવ્રતા નારી એની સમજણ કેવી હોય? તો એક પરણિત પતિ સિવાય ભ્રાતા પિતા પુત્ર નિજ જાયશે, જગતના અન્ય તમામ પુરુષને પિતા તુલ્ય, ભાઈ તુલ્ય અને પુત્ર તુલ્ય સમજે છે. અને કનિષ્ઠ પતિવ્રતા નારી એનો વિચાર કરે, હું જો પર પુરુષની સાથે મન જોડીશ તો જગતમાં મોઢું શું દેખાડીશ, આમ નિર્ધાર કરીને પર પુરુષની સાથે મનને જોડતી નથી, એ કનિષ્ઠ પતિવ્રતા નારી છે. અને પર પુરુષની સાથે મનને જોડી બેફામ રીતે વર્તનારી નારી એ તો ઉલટા નારી છે. અને એવી નારી તો વર્ષો સુધી જમપુરીમાં ગોંધાય છે, વર્ષો સુધી એનો પડછાયો પડે ને તોય પણ પાપ લાગે છે, જે અન્ય પુરુષની સાથે પોતાનું મન જોડે છે. આજે બાલશ્રમ અદભુત ઉપદેશ આપી રહ્યા છે, બેટા ભક્તિ જિંદગીમાં પણ ધર્મદેવ નારાજ થાય એવું કદમ ઉઠાવશો નહીં. અદભુત ઉપદેશ આપ્યો છે અને હકીકત છે, પતિની આજ્ઞામાં રહેનારી નારી એની બહુ મોટી મહત્વતા હોય છે. કદાચ એના મનમાં એમ થાય મારે ગુલામી સહન કરવી પડે છે, પણ યાદ રાખજો જગતમાં એની બહુ મોટી મહત્વતા હોય છે. અને જે ઘરમાં નારીનું જ ચાલે એમ કદાચ મનમાં અહંકાર ધારણ કરે, જેમ હું કહું એમ થાય, હું બોલું પછી તમારા ભાઈ કાંઈ ન બોલી હગે, એ પોતાની જાતને કદાચ મહાન સમજે પણ જગતમાં એની વેલ્યુ કોઈ ના હોય, કાંઈ ના હોય. પતિવ્રતા ધર્મનું પાલન કરે એ નારી મહાન છે, અદ્ભુત ઉપદેશ આપ્યો. અને ત્યારબાદ ધર્મદેવને પણ અદ્ભુત ઉપદેશ આપ્યો. પિતા કોને કહેવાય? બેટા ધર્મ સાંભળો, આજથી તમારા ભક્તિ દેવીની સાથે લગ્ન થયા છે, એ તમારા અર્ધાંગના બન્યા છે. માટે એક ભક્તિ સિવાય જગતની કોઈ પણ નારીની સાથે ભૂલમાં પણ મન જોડશો નહીં. અને તમને જીવન જીવવાનો જેટલો અધિકાર છે એટલો જ એને પણ જીવન જીવવાનો અધિકાર છે. માટે કદાચ ભક્તિ દેવી નાની મોટી ભૂલ થઈ હોય એને બે શબ્દો કહેજો, એના હૃદયની વાતને તમે વાંચતા શીખજો, એની ઉરીમીઓને વાંચજો, એના વિચારોને કચડી નહીં નાખશો, એના વિચારોને સમજવાનો પ્રયાસ કરજો. ધર્મ ઓસાય તે પોઝિશન નિર્માણ થાય, પણ ભક્તિના ઉપર કદી તમે હાથ ઉઠાવશો, એના શરીરે તાડન નહીં કરશો. અદ્ભુત વિચાર શ્રીમદ સત્સંગજીઓને આપે. ઓસાય તે પોઝિશન નિર્માણ થાય, નારીના ઉપર હાથ નહીં ઉઠાવશો. કારણ કે નારીના ઉપર હાથ ઉઠાવો એ મર્દની મર્દાનગી નથી. મર્દ તો એનું નામ નારીનું સંરક્ષણ કરે. આ કથાને સાંભળ્યા પછી કોઈનાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય, થઈ જતી હોય, આજથી સુધારી લેજો. જિંદગીમાં નારીના ઉપર હાથ ઉઠાવશો એ મર્દાનગી. બેટા જિંદગીમાં તમે ભક્તિના ઉપર હાથ નહીં ઉઠાવશો, એના શરીરે તાડન નહીં કરશો.
ઓય લઈ ગઈ વાય રે પશુ અરે નારી,
કેટલાક અજ્ઞાની લોકો, અબુદ્ધ લોકો આવી વિચારધારા ધરાવે છે. તુલસીદાસજી કે એમ કહે છે કે ઢોલ ગવાર એટલે પાગલ, પશુ ઔર નારી, એ ચાર તાડન કે અધિકાર, એને બસ મારી મારી પાડી જ દો. ઢોલને જેટલો વધારે ટીપે એટલો સારો વાગે, પશુને જેટલું માર મારવામાં આવે એટલું સીધું ચાલે, પાગલને જેમ તમે માર મારશો એમ કાંઈક સમજતો થશે, અને નારીને જેટલું શરીર ઉપર તાડન કરશો જેટલો માર મારશો એટલી કયાગરી થશે. પણ સંત તુલસીદાસજી કે આ મિથ્યા વિચાર. દેવી પ્રાણી માત્રને જીવન જીવવાનો પૂર્ણ અધિકાર છે. બેટા ધર્મ જિંદગીમાં તમે ભક્તિના શરીર પર તાડન નહીં કરશો, એના વિચારને સમજો, એની વાતને સમજી એ રાજી થાય એવી રીતે તમે નિર્ણય લેજો. અદ્ભુત વિચાર આપ્યો. કદાચ આ કથા સાંભળીને તમને પુરુષોને કોટો ચડી ગયો છે કે આપણો ઘણો બધો અહીં પક્ષ લીધો, એમ આપણી આજ્ઞામાં જ રહેવાનું. શાસ્ત્ર કોઈની સાથે અન્યાય ન કરે, કોઈની સાથે નહીં. પુરુષને આજ્ઞામાં રહેવાની અનુમતિ જરૂર આપી, પરંતુ ભાષ્ય એનો ન્યાય પણ કર્યો કે નારી ભક્ત પોતાના પતિની આજ્ઞામાં રહેશે, પણ એના બદલામાં પુરુષ જે કાંઈ પુણ્યદાન કરે, વ્રત તપ ભજન જે કાંઈ કરે, એમાંથી 50% હિસ્સો ઓનલાઈન સ્ત્રી ભક્તના ખાતામાં જમા થઈ જાય. અને સ્ત્રી ભક્ત જે કાંઈ પુણ્યદાન કરે એનું પ્રાઇવેટ, એમાં તમારો હકીસો નહીં. હા, એ જે કઈ પાપ કરે એમાંથી 50% ઓનલાઈન તમારા ખાતામાં જમા, અને તમે જે કઈ પાપ કરો તમારું પ્રાઇવેટ. તમારી તો કઠણાઈ છે. અહીંયા બેસીને 4 કલાક કથા સાંભળો, એમાં ઓનલાઈન 2 કલાક એના ખાતે જમા થઈ જાય, તમારી માથે 2 કલાક વધે. અને ઘેરે બેઠા બેઠા 4 જો માકડ મારી નાખે તો 2 તમારા ખાતામાં જમા થઈ જાય. શાસ્ત્ર કોઈની સાથે અન્યાય ના કરે. અનુવૃત્તિમાં રહેવાનું કીધું, પણ સાથે સાથે ન્યાય પણ એવો આપ્યો. બાલશ્રમે અંતમાં કીધું છે, બેટા ધર્મ જીવન તો આંધી અને તુફાનમાં ઘેરાયેલું છે, આદિ વ્યાધિ ઉપાધિની અંદર જીવન ઘેરાયેલું છે. ક્યારેક જીવનની અંદર એવો પ્રસંગ આવે, એવું દુઃખ આવી પડે જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો ન જડે, ત્યારે આપણા કુળદેવ હનુમાનજી છે એની તમે આરાધના કરજો. આટલું કહી બાલ શર્માએ ત્યાંથી વિદાય લીધી છે. ઇટાર દેશમાં ગયા છે, વર્ષો સુધી હરિભજન કરીને આ લોકમાંથી વિદાય જ્યારે લીધી છે, પરમેશ્વરના ધામમાં સીધા આવ્યા છે. ધર્મદેવને માં ભક્તિ પ્રેમથી જીવનને વ્યતીત કરવા લાગ્યા છે. એમને ત્યાં એક મહાન વિભૂતિ પુરુષનો જન્મ થયો છે, જેનું નામ રામ પ્રતાપભાઈ રાખવામાં આવ્યું છે. પુત્ર પ્રાપ્તિના આનંદમાં ધર્મદેવે બહુ મોટો મહોત્સવ કરાવ્યો, બહુ જબરો જયારે ઉત્સવ કર્યો છે, હજારો સાધુ બ્રાહ્મણોને તેડાઈને દાન દક્ષિણા ખૂબ જયારે આપી છે. આ સમાચાર આસુરી લોકોને મળ્યા અને વાત ગમી નહીં. મનમાં વિચારજો, ધર્મની પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી એમ? અને આપણા જીવતા જીવ ધર્મ આટલો બધો સુખી હોય, આપણને કઈ પોસાય? કોઈ પણ ભોગે ધર્મને પરેશાન કરવો જોઈએ? અરે ધર્મ ને ભક્તિ ને અન્ય દાંત ને વેર ને કરાવી નાખીએ તો આપણે સાચા અસુર નહીં. અને પ્રતાપશી ધર્મ ને ભક્તિ ને દુખી કરવાના પ્લાનો ઘડાવા લાગ્યા છે, કેમ કરીને આને પરેશાન કરીએ? બહુ વિચારને અંતે નક્કી કર્યું, આપણે એક કામ કરીએ, સાધનો વેશ ધારણ કરી ધર્મને આંગણે જઈને ભિક્ષાવૃત્તિ પ્રાપ્ત કરીએ, અને ભિક્ષામાં જે કાંઈ મળે એમાંથી દારૂપાન કરીએ, માંસ ભક્ષણ કરીએ, વ્યભિચાર આદરીએ, એવા પાપાચારો આદરીએ, ધર્મદેવની આજીવિકા ખલાસ થઈ જાય. અને આજીવિકા ખલાસ થશે તો આપોઆપ આફળો દુઃખી થશે. આમ નિર્ધાર કરી બીજે દાડે હજારોની સંખ્યામાં સાધુના વેશ ધારણ કરી કરી અને આ તમામ આસુરી લોકો આવવા લાગ્યા. ભિક્ષા દેહી કરીને ઉભા રહે છે. ધર્મદેવના મનમાં આનંદ થાય, એમાં ભક્તિના મનમાં આનંદ થાય. સાધુ પુરુષ આવ્યા છે, લાવો દાન દક્ષિણા આપીએ, ખૂબ આપે છે, પણ બિચારાને ખબર નથી આ સાધુ નથી, આ તો શૈતાન છે. પ્રાપ્ત થયેલું જે કાંઈ ભિક્ષાવૃત્તિમાં અનાદિક છે અને વેચી એમાંથી દારૂ ખરીદે, માંસ ખરીદે, વ્યભિચાર જેવા પાપો આચર્યા છે. અન પ્રતાપશી પોઝિશન એ નિર્માણ થઈ, જેમ જેમ દિવસો વ્યતીત થવા લાગ્યા તેમ તેમ ધર્મ અને ભક્તિ દુઃખી થવા લાગ્યા, કારણ કે ધર્મદેવને આજીવિકા ખલાસ થવા લાગી. યજમાનો વિચાર કરવા લાગ્યા, આપણે તે ધર્મ થોડા કાંઈ વિદ્વાન છે, બીજા ઘણા બધા વિદ્વાન છે, આની પાસે કર્મ કારણે કરાવો, એવું થોડું નક્કી છે. ધીમે 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 કરતા યજમાનો તૂટવા લાગ્યા છે. અને પેલા તો હજારોની સંખ્યામાં રોજ સાધુના વેશમાં ભિક્ષાવૃત્તિ માગે છે. જાવક શરૂર અને આવક બંધ થઈ ગઈ, એ કંપની ક્યાં સુધી તાગે કહોજી. ધર્મદેવના ઘરની અંદર કોઈ વસ્તુ બચવા પામી નથી, પરંતુ તેમ છતાં આસુરી લોકોને સંતોષ ન થયો. અતિ શત્રુમ તમે વેકમ નિશ્ચિતમ સપોષિતમ યથા યથા સદુખીમ સાથ કુર્વંતી સ્મ તથા તથા. ધર્મદેવના ઘરમાં કશું જ બચવા પામ્યું નથી, તેમ છતાં આસુરી લોકોને સંતોષ ન થયો. બસ ઘણા હેરાન કર્યા, પાછા વળી જાય, હજુ વધારે કેમ હેરાન થાય, હજુ વધારે કેમ હેરાન થાય, એના વિચારો કરવા લાગ્યા છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, આ ભૂમંડળ ઉપર સજ્જન પુરુષ કેટલું સહન કરે એની કોઈ હદ હોતી નથી, દાનવીર દાતાર પુરુષ કેટલું દાન આપે એની કોઈ હદ હોતી નથી, અને શરીર પુરુષ જરૂર પડે કેટલી શરીરતા દેખાડે એની કોઈ હદ હોતી નથી, અને વિદ્વાન પુરુષના મોઢામાં કેવા અદભુત અદભુત શબ્દ નીકળે એની કોઈ હદ હોતી નથી, એમ નીચ પુરુષ કેટલી હદે નીચો ઉતરી જાય એની કોઈ હદ હોતી નથી. કદી કલ્પના નહીં કરશો કે આ વ્યક્તિ આટલી હદે નીચો ન ઉતરે, આટલી હદે નીચો વિચાર ન કરે, કેટલી હદે નીચો ઉતરી જાય એની કોઈ હદ હોતી નથી. ધર્મ અને ભક્તિ દુઃખી બન્યા, તેમ છતાં આને સંતોષ ન થયો. અને પ્રતાપસિંહ એ જ રાત્રે કેટલા આસુર લોકો આવીને ઘરની પાછલી દિવાલ તોડી છે, અને ઘરમાં જે કાંઈ વાસણ વસ્ત્ર હતું બધું ઉઠાવી ગયા છે. બીજે દાડે જાગી જોયું ઘરમાં કઈ ન મળે, ધર્મ અને ભક્તિ દુખી બન્યા છે. ત્યાં બીજી બાજુ હજારો ની સંખ્યામાં આસુરી લોકો પાછા સાધુ નો વેશ ધારણ કરી કરી ભિક્ષામ દેહી કરીને આવીને ઉભા રહી ગયા. માતા ભક્તિ દેવીની આંખોમાં આંસુ ભરાય, બે હાથ જોડી વિનંતી કરે, મહાત્માજી અમારા ઘરમાં કાંઈ બચવા પામ્યું નથી, માટે અમે તમને શું આપીએ. સાધુ વેશમાં રહેલા શેતાન પુરુષ કહે, હે ધર્મ, હે ભક્તિ, તમે ગ્રહસ્થી છો, ગ્રહસ્થની ફરજમાં આવે છે પોતાના આંગણે આવેલ સાધુ બ્રાહ્મણોને ખાલી હાથે પાછા ન મોકલાય. માતા ભક્તિ દેવી કે હું બધી વાત જાણું, પણ શું કરું, ઘરમાં કાંઈ નથી, ભક્તિ કાંઈ ને કાંઈ મને આપો, ને તો સાંભળો, અમે તમને શાપ આપશું. માતા ભક્તિ બોલે, આપ એવું ન બોલો, એવું ન બોલો, તેમ છતાં શાપ આપે, ભક્તિ તમે અમને ખાલી કાઢો, માટે તમારા નક્કંદન નીકળી જાઓ, તમારા પરિવારનો નખો જ નીકળી જાઓ. માતા ભક્તિ દેવી રડી પડે, આપ એવું ન બોલો, એવું ન બોલો. આશરે લોકો શાપ આપીને ત્યાંથી વિદાય થાય. પ્રતાપશી ધર્મ ને ભક્તિ દુઃખમાં ઘેરાઈ ગયા છે. એવી પોઝિશન નિર્માણ થઈ, પેટ ભરાય એટલું ખાવાનું મળતું નથી, બદન ઢકાય એટલું વસ્ત્ર મળતું નથી, દુખે ઘેરી લીધા છે. વિપત્તિ જયારે આવે ત્યારે કેટલી હદ ઉપર આવતી હોય છે, એનો કોઈ એન્ડ આવતો નથી. પેટ ભરાય એટલું અન્ન મળતું નથી, બદન ઢંકાય એટલું વસ્ત્ર મળતું નથી. ભગવાનના ભક્તો, આ કથામાંથી એક વાત સમજજો, જીવનમાં આપત્તિનો સમય આવે ત્યારે પ્રસંગને યાદ કરજો. આપણે તો શું દુઃખો પડ્યા છે. જીવન જયારે મૂંઝાય આપત્તિના સમયમાં આ દિવસને યાદ કરશો, મન સ્થિર થશે. ને તો આપત્તિના સમયમાં માણસ શું સંકલ્પ કરી બેસે કાંઈ નક્કી હોતું નથી. આપત્તિ વિપત્તિમાં ઘેરાયેલો માણસ એને પછી મોત જ દેખાતો હોય છે, અને મૃત્યુમાં જ પોતાનું શ્રેય એને દેખાતું હોય છે. મોત સિવાય બીજો મારે વિકલ્પ નથી, આમ નિર્ધાર કરી કાં તો કૂવો બોરે છે, ને કાં તો ઝેરના ઘૂંટડા ગળા હેઠે ઉતારે છે, અને કાં તો પછી ફાંસો ખાઈને જિંદગી પૂરી કરી દે છે. પણ કથા આપણને બતાવે, આપત્તિ વિપત્તિમાં ઘેરાયા પછી પણ ધીરજ ધારણ કરશો, ધર્મ અને ભક્તિનું જીવન એને યાદ કરશો. કોઈના જીવનમાં એક સરખા દિવસો હોતા નથી, બે દાડા સુખ તો બે દાડા દુઃખ. જ્યારે જીવન ઉદાસ બની જાય ત્યારે પૂર્વના ઇતિહાસોને યાદ કરશો, મૂંઝાશો નહીં. આ ધર્મ અને ભક્તિનું જીવન દુઃખથી ઘેરાયું છે, દુઃખમાંથી બહાર નીકળવા બહુ બહુ પ્રયાસો કરે છે, પણ જેમ જેમ બહાર નીકળવા પ્રયાસો કરે તેમ તેમ વધારે ખૂટતા જાય છે, ખૂટતા જાય છે. યાદ રાખજો, સમય જયારે સાનુકૂળ હોય ને ત્યારે માણસ જે હાથ નાખે ત્યાંથી મબલક પ્રાપ્તિ થતી હોય, મબલક પ્રાપ્તિ થતી હોય છે. પણ સમય અને સંજોગ માણસને જયારે બરાબર ભીડામાં લે, સમય જયારે માણસને ઠોકરાવે, પ્રારબ્ધ જયારે ધોખો દે, નસીબ જયારે દગો દે, ત્યારે માણસ ગમે તેટલો પ્રયાસ કરે સફળતાને બદલે નિષ્ફળતા જ મળતી હોય છે, નિષ્ફળતા જ મળતી હોય છે. તબદીર નહીં ચલતી હૈ તકદીર કે આગે, પોસાય તેટલા પ્રયાસો કરે ને મહેનત કરે, પ્રારબ્ધ જયારે ફૂટી જાય ત્યારે માણસનો પ્રયાસ, માણસની કૌશલ્યતા, માણસની હોશિયારી કામ નથી લાગતી હોતી. માણસની બુદ્ધિ પછી કામ આપતી હોતી નથી, માણસની મહેનત એની ફળશ્રુતિ પ્રાપ્ત થતી હોતી નથી. માણસ જ્યાં જ્યાં જાય ત્યાંથી પછડાટ પ્રાપ્ત થાય, જ્યાં જ્યાં પગ મૂકે ત્યાંથી પછડાટ પ્રાપ્ત થાય. હુનર કરો હજાર ભાગ બીન મિલે નહીં, ચિઠ્ઠી લખી કીર્તાર કર્મ પ્રમાણે રોજ્યા. આપત્તિ માણસને જયારે ઘેરી લે ને પછી આખી દુનિયાની દુશ્મન થન બેહી જાય છે, આખી દુનિયાની દુશ્મન થન બેહી જાય છે, મિત્રો દુશ્મન બની જાય. અરે સગા વહલા ગણાતા હોવા છતાં પણ એ દૌલા થઈ જતા હોય છે. એનું પછી મોઢું જોવા કોઈ તૈયાર હોતું નથી, મોઢું જોવાય. અરે આખું જગત નાથાલાલ નાથાલાલ કરતા હોય પણ તું નાથોલાલ, આપત્તિના સમયમાં બિચારો નાથિયો થઈ જાય છે, નાથિયો થઈ જાય. નાણે નાથાલાલ, નાણા વિનાનો તો નાથિયો થઈ જાય. ભગવાનના ભક્તો યાદ રાખશો, આપત્તિ જયારે જીવનની અંદર ઘેરાઈ જાય અને જીવન આપત્તિમાં જયારે ઘેરાઈ જાય, જે હાથ નાખો ત્યાંથી પથડાટ પ્રાપ્ત થાય, પછી આ દેહધારી માણસની પાસે હાથ નહીં લંબાવશો, હાથ નહીં લંબાવશો. અને દેહધારીની સામે હાથ જો લંબાવશો તો એ કાંડા કાપી લેશે, મદદ નહીં કરે, કાંડા કાપી લેશે, મજબૂરી વાળશે. અને એની પાસે હાથ લાંબો કરીને કહેશો, ભાઈ મારે જમીન વેચવી છે, તારે લેવી છે? પાડું છે 2 લાખ નો વીઘો જમીન હશે, પણ મજબૂરી જયારે બાળશે ત્યારે કહેશે 1 લાખમાં આપીશ, કાંડા કાપી લેશે. માટે આપત્તિના સમયમાં દેહધારી માણસની પાસે હાથ લંબાવા કરતા ઠાકોરજીની પાસે દેવો કરીને પ્રભુની પાસે પ્રાર્થના કરજો, કૃપાનાથ થાકી ગયો ક્યાં જાઓ, માલિક તારા સિવાય હવે મારો કોઈ વિકલ્પ નથી, હે માલિક તું બચાય તો જ બચી શકું.
હું દુખિયા રોઈતા રે દ્વારે, હું દુખિયા હે માલિક રોતા રે દ્વારે, હું દુખિયા રોઈતા રે દ્વારે, હું દુખિયા રોતા રે દ્વારે. She नारायण मुनि देव रे
आशीष दे जो मार जो नारायण मुनि देव रे
तारा भरोसे जीवन नैया
तारा भरोसे कापो नारायण मुनि देव रे दर्शन आपो दुखड़ा कापो नारायण मुनि देव रे नारायण मुनि देव रे नारायण मुनि देव रे
જીવન જ્યારે આપત્તિમાં ઘેરાઈ જાય, જીવનના બધા જ રસ્તા બંધ થયેલા જયારે દેખાવા લાગે, ત્યારે જગતની પાસે હાથ લાંબો કરવા કરતા પરમાત્માની પાસે હાથ લાંબો કરશો. આ જગતમાં બધાના ઉપરથી વિશ્વાસ છોડી દેજો, પણ જિંદગીમાં કદી ઠાકોરજીના ઉપરથી વિશ્વાસ ઉઠાવશો નહીં. મારા ઠાકરની ઘેરે દેર છે પણ અંધેર નથી, મારો ઠાકર મારો છે કદી મટવાનો નથી. કદાચ જગતમાં ધોખો પ્રાપ્ત થાય, આખા જગત ઉપરથી વિશ્વાસ ઉઠાવી લેજો, પણ ભગવાન ઉપરથી કોઈ દી વિશ્વાસ ઉઠાવશો નહીં. સમય ને સંજોગ માણસને ભીડામાં જ્યારે લે ત્યારે માણસ પોસાય તેટલા પ્રયાસો કરે, સફળતા ન મળે. પ્રતાપશી ધર્મ અને ભક્તિ બહુ દુઃખી થયા છે, આખી છપ્પયાનો ત્યાગ કરીને અયોધ્યા ગયા છે, ભિક્ષાવૃત્તિ પ્રાપ્ત કરી અન્ન ભોજન કરવાની જ્યાં તૈયારી કરતા હોય ત્યાં પગલે પગલે હજારો આસુરી લોકો એ પણ અયોધ્યા પહોંચી ગયા છે. જમવાની જ્યાં તૈયારી કરતા ત્યાં ભિક્ષામ દેહી કરીને ઉભા રહી છે. ધર્મ અને ભક્તિ અને ભિક્ષામાં પ્રાપ્ત થયું અનાદિક જીવોએ આપી દઈ પોતે નકોરડા ઉપવાસ કરે છે. ભક્તજનો આ કથા એ બતાવશે, સહન હંમેશા સજ્જનને કરવું પડશે. યાદ રાખજો, સહન હંમેશા સજ્જનને કરવું પડશે. દુર્જન કો ક્યાં લેના દેના હૈ, ક્યાં લેના દેના. ધર્મ અને ભક્તિ સજ્જન છે માટે સહન કરવું પડે છે. બાકી બીજા જો હોત તો કે વ્યાતા થા, અમે ભૂખ્યા છીએ ત્રણ દાડાને, તમને આપ ક્યાં નવરા છીએ. પણ સજ્જનતાની મૂર્તિ છે, પોતે નકોરડા ઉપવાસ કરી પ્રાપ્ત થયેલો અનાદિ ભિખારી લોકોને આપી દે, ભિક્ષુકોને આપી દે છે. પણ સાથે સાથે યાદ પણ રાખજો, સહન એ સજ્જનને કરવું પડશે અને કિંમત પણ આખી સજ્જનની થશે. સોનાને તવાવું પડે પણ એમાંથી જ દાગીનો નિર્માણ થાય, અને એના 12,000 ને 13,000 રૂપે તોલે વેચાય, 13,000 તોલે વેચાય. અને યાદ રાખજો, સહન કરે એની જ મહત્તા વધતી હોય છે, સહન કરે એની મહત્તા વધતી હોય છે. ફૂલોને અત્તરનું પદ પામવાને એક સંતે અદભુત વાત લખી, ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે, થવા બાંસુરી વાંસના ટુકડાને આખે શરીરે વિંધાવું પડે છે. અરે પ્રભુનું પદ પામવાને પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાચણાથી ટીચાવવું પડે છે, ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. अवश्य मेव महानता प्राप्त करवा माटे एने सहन करवू पड़े छे, पर सहन करे એના જીવનની અંદર જ મહત્વતા આવતી હોય છે, એની જ મહાનતા ગવાતી હોય છે. હીરાને શરણ ઉપર ઘસાવવું પડે છે, પણ ત્યારે જ એમાંથી ચમકાર આવતો હોય છે અને ત્યારે જ એની કિંમત થતી હોય છે. જીવનની અંદર સહન કરવાનો આવે ને ત્યારે હિંમત ન હારી જાઓ, મનમાં વિચાર ન કરો મારે આટલું બધું સહન કરવાનું, હું નિર્દોષ છું, મને ખબર નથી, તો એ લોકો આમ કહે છે. બિલકુલ ચિંતા ન કરો, બિલકુલ ચિંતા ન કરો, બસ સહન કરે જાઓ, સહન કરે જાઓ. અને જીવનની અંદર વધારે વધારે સજ્જન બનવા માટે પ્રયાસ કરો, વધારે વધારે જેમ જેમ કસો તેમ વધારે વધારે સાવધાન બનવા પ્રયાસ કરો, સાવધાન બનવા પ્રયાસ કરો. અવશ્ય મેં એક ને એક દાડો સફળતા આવી વરમાળા દુઃખની અંદર ત્યારે આવશે, અવશ્ય મેં એવી જીવનની અંદર સફળતા પ્રાપ્ત થશે. પ્રતાપસિંહ અયોધ્યામાં જયારે દુઃખ આવ્યું છે ત્યારે અયોધ્યાનો ત્યાગ કર્યો, કાશીએ ગયા છે, ત્યાં પણ આસુરી લોકો આવી ગયા છે. પ્રારબ્ધ જયારે ફૂટી જાય ત્યારે માણસ પોસાય તેટલા પ્રયાસો કરે, જીવનમાં કોઈ જગ્યાએ સફળતા પ્રાપ્ત થતી હોતી નથી. તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે ની, રવિ છુપે ની, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે ની, દાતા છુપે ની, માંગન આયો, ચંચલ નારિકા નેન છુપે ની, પ્રીત છુપે ની, પીઠ દેખાયો, કવિ ગંગ કહે શુન શાકબાર, કર્મ છુપે ની, ભભૂત લગાયો. માણસનું પ્રારબ્ધ ફૂટી જાય ને પછી પોસાય તેટલો પ્રયાસ કરે ને તો સફળતા હોતી નથી. પ્રદાવશી કાશીની અંદર પણ સફળતા મળી નથી, જ્યાં પણ હાથ નાખે ત્યાંથી નિષ્ફળતા જ મળે, નિષ્ફળતા જ મળે, નિષ્ફળતા જ મળે. ભક્તજનો આ કથા એ બતાવે છે જીવનના બધા દિવસો એક સરખા હોતા નથી. માણસના જીવનમાં જયારે દિવ્ય અને ભવ્ય દિવસો હોય ત્યારે માણસે પોતાના હાથે રૂડા કામ કરી લેવા જોઈએ. પણ માણસની તકલીફ એ છે પોતાની પાસે કાંઈ જયારે ન હોય ત્યારે મનમાં સારા સારા સંકલ્પ કરે અને વિચાર કરે મારી પાસે કાંઈ નથી, મારી પાસે જો હોય તો સમાજવાળી બંધાય તેનું 2 લાખ રૂપિયા આપી દઉં, પણ મારી પાસે કાંઈ નથી, હું કેમ આપું, શું આપું એમ. પણ એનો એ વ્યક્તિ હોય, વિચાર શ્રેષ્ઠ હોય, મારી પાસે નથી ને તો આટલું આપવું, પણ ઠાકોરજી દયા કરીને એને જ્યારે આપે ને ત્યારે એની પાસે વિચાર ન બસે બચે એમ. અને એ વખતે માનો કે એની પાસે માંગણી કરવામાં આવે, તમને ઠાકોરજી ઘણું કાપ્યું છે, આમાં 2 લાખ આપો, પણ તે દાડે એની પાસે વિચાર ન હોય એમ. જે દાડે કાંઈ પાસે પ્રાપ્તિ ન હોય ને તે દાડે વિચાર શ્રેષ્ઠ હોય, વિચાર શ્રેષ્ઠ હોય ત્યારે પ્રાપ્તિ ન હોય, જે દાડે પ્રાપ્તિ હોય ને તે દાડે વિચાર ન હોય એમ. જેના જીવનમાં પ્રાપ્તિની વિચાર બે એક બની જાય એ પુરુષ દિવ્ય બની જાય, એ પુરુષ દિવ્ય બની જાય. ઠાકોરજી એને આપ્યું હોય ભગવાનના ભક્તો રૂડા કાર્યની અંદર વાપરશો. તને દીધું હોય તો તું દેતો જાજે, તને આપ્યું હોય તો કાંઈક આપતો જાજે, તને દીધું હોય તો કાંઈ દેતો જાજે, એની મહત્વતા હોય છે, એની મહાનતા હોય છે. આ જગતની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે એને પોતાનો જ વિચાર નથી કર્યો, પોતાનો વિચાર કર્યો એના કરતા પરનો જયારે શ્રેષ્ઠ વિચાર કર્યો છે ત્યારે એને મહાપુરુષ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. અને યાદ રાખજો એવા મહાપુરુષો જ નિર્માણ કરી શક્યા છે અને એવા મહાપુરુષોને લઈને જ આ ધરા પર ધર્મનું સ્થાપન યથાવત રહ્યું છે. આપત્તિના સમયની અંદર મહાપુરુષ હંમેશને માટે મદદને માટે ધાતા હોય છે. જ્યારે આસુરી લોકો તો આપત્તિની અંદર ભીડામાં લેવા મહેનત કરતા હોય છે, જ્યારે મહાપુરુષ આપત્તિનો સમય જોતાની સાથે માણસને મદદને માટે દોડતા હોય છે, દોડતા હોય છે. અને વાત યાદ રાખજો પોતાને માટે વાપરનારા પૃથ્વી પર અનેક થયા, પગ ઠેલી પર્વત પાડતા, નવ તારા નખથી ઉખાડતા, કરી અંધલી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. પગને ઠેબુ મારે ને તો પહાડોને ગોથલું ખોડાવી દે, હાથ ઊંચા કરીને આકાશના તારલાઓને વીણી લે, અરે આખા સાગરની અંજલીઓ કરીને પી જાય, પરંતુ સને માટે જયારે જીવન જીવ્યા, પોતાને માટે જીવન જીવ્યા છે એની જગતમાં કોઈ ગણના કરી નથી. પણ બીજાને માટે જીવન જીવ્યા છે એના નામને યાદ કરે તો માણસ હૃદય આનંદથી નાચી ઉઠે, નાચી ઉઠે. આપણે રાણા પ્રતાપને યાદ કરીએ એની સાથે વીર ભામાશ્યા બિલકુલ ભૂલાય નહીં એમ. રાણા પ્રતાપ યાદ આવે એની સાથે સાથે જ ભામાશ્યા પણ યાદ આવી જાય. રાણા પ્રતાપ શિવીર જરૂર હતા, પણ એક દાડો મજબૂરી જયારે ઘેરી લીધા અને એ પોઝિશન નિર્માણ થઈ અકબરે સર્વસ્વ જયારે લૂંટી લીધું છે. ચિત્તોડના પહાડમાં રાણા પ્રતાપ જયારે અટવાતા હોય અને એ વખતે એની દીકરી ભૂખી થઈ હોય, એને ખવડાવવા માટે કાંઈ નથી, ઘાસનો રોટલો બનાવ્યો છે અને એને ખાવાની જ્યાં તૈયારી કરી દેશકાળ માણસની ભીડામાં લઈને ત્યારે કેટલી હદે ભીડામાં લે છે. એ દીકરી જ્યાં રોટલો ખાવાની તૈયારી કરી એ જ વખતે ત્યાં એક બિલાડો આવી ગયો અને હાથમાંથી રોટલો ઝૂંટવીને જ્યારે બિલાડો ભાગી ગયો છે એ ઘડીએ ઘડી બે ઘડી તો રાણા પ્રતાપના મનમાં પણ એમ થઈ ગયું હવે અકબરનું શરણ સ્વીકારી લઉં, હવે બીજો વિકલ્પ નથી. આમ નિર્ધાર કરીને જે કદમ ઉઠાવવાની તૈયારી કરી છે એ જ વખતે વીર ભામાશ્યા ત્યાં પહોંચી ગયા છે અને ભામાશ્યા આખા ચિત્રને આખી વાતને સમજી ગયા છે અને ભામાશ્યાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, બાપ પ્રતાપ, પ્રતાપ એક કદમ આગળ ઉઠાવીશ નહીં, બાપ તારે આધારે તો હિન્દુ સંસ્કૃતિ ટકી છે, બાપ તું જો આ નિર્ણય લઈશ તો હિન્દુ સંસ્કૃતિ એની સ્થિતિ શું નિર્માણ થશે, બાપ પાછો વળ પાછો વળ. રાણા પ્રતાપના મોઢામાંથી શબ્દો નીકળ્યા, પણ શું કરું શું કરું, આજ મારી મજબૂરી છે, નથી બચ્યું શૈન કે નથી બચી સંપત્તિ, હવે શું કરું આ. અને એ જ વખતે વીર ભામાશાહે કહ્યું છે, પ્રતાપ પ્રતાપ મારી પાસે અઢળક ધન છે, અઢળક ધન છે, અરે બાર બાર વર્ષ સુધી 25,000 સૈનિકો લડશે તોય પણ ભામાશાહના ધનના કોઠારનું તળિયું નહીં દેખાય, બાપ પાછો વળે પાછો વળે, અને હિન્દુ સંસ્કૃતિ તું બચાવી લે, તારા સિવાય હિન્દુ સંસ્કૃતિને બચાવ્યો કોઈ વિરલ મને દેખાતો નથી. અને વીર ભામાશાહ અઢળક સંપત્તિ જયારે આપે છે રાણા પ્રતાપ પાછા વળ્યા છે અને રાણા પ્રતાપે ભીલ સૈન્યોને એકત્ર કર્યા છે અને ઠેર ઠેરથી સૈનિકોને એકત્ર કર્યા છે, ઠેર ઠેરથી ઘોડાઓ ખરીદવામાં આવ્યા છે, અરે તમામ અબાલ વૃદ્ધ તમામ તૈયારીઓ કરવા લાગ્યા છે આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે, અરે લોખંડના હથિયારો તૈયાર થવા લાગ્યા છે, તલવારો તૈયાર થવા લાગી, ભાલાઓ તૈયાર થવા લાગ્યા, ચિત્તોડના પહાડોમાં એ ઘોડાના ડાબલાઓ અવાજો આપવા લાગ્યા છે અને ચારે બાજુ એક જ બસ વાત છે, કોઈ પણ ભોગે અકબરને ઝુકાવી દે અને ફરીવાર મારવાડને આઝાદ કરવો છે. અને વીર ભામાશાહની સંપત્તિ કામ લાગી, અન ભક્તજન ઇતિહાસની નોંધ લેવી પડી, વીર ભામાશાહની સંપત્તિએ રાણા પ્રતાપને તાકાત પૂરી છે, હજારો ભીલ સૈનિકો એકત્ર થયા છે અને પરિવાર હજારો સૈનિકો એક લક્ષ રાખ્યો છે, કોઈ પણ ભોગે મારવાડને આઝાદ કરો, મારવાડને આઝાદ કર્યો છે વીર ભામાશાહની સંપત્તિએ, મારવાડને આઝાદ કર્યો. એ ભામાશાહની શક્તિ, એ ભામાશાહની સંપત્તિ, તમે એક સેકન્ડ વિચાર કરો, રાણા પ્રતાપને અર્પણ ન કર્યો હોત તો કદાચ હિન્દુ ધર્મ જાળવો કઠણ પડ્યો હોત, પણ ભામાશાહની પાસે સંપત્તિ બચી પણ ન હતી તો મરી જવાનો તો ટાઈમે. આજ ભામાશાહનું નામ અમર કેમ થઈ ગયું? એણે ટાઈમે એ સંપત્તિ પોતાના મહેલ બનાવવા માટે નહીં પરંતુ સમાજના રૂડાને માટે જ્યારે વાપરી છે ત્યારે વીર ભામાશાહનું નામ અમર થઈ ગયું, અમર થઈ ગયું છે. માટે જેને પ્રાપ્ત થાય, જેની પાસે દિવસ હોય બસ એવા ભગવાનના ભક્તો પોતાના હાથે રૂડા કાર્યો કરી લે, મંદિરોના નિર્માણો કરાવે, પોતાને હાથે આવા સમય ઉત્સવો કરાવે, પોતાને હાથે કુવા વાવો તૈયાર કરાવે, પોતાને હાથે રૂડા કાર્યો કરાવે. તમારા ગામમાં તો અદ્ભુત પ્રસંગ છે, સમાજવાળી નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે, પ્રાપ્ત થયેલી સંપત્તિ બસ એમાં વાપરશો વાપરશો, એવી ભવ્ય સમાજવાળી તૈયાર કરો કે જેથી કરીને જ્યારે સમાજવાળીની અંદર આવવાનું થાય અને તમારે નાડોદા પરિવારને જ વાપરવાની છે, એમ નહીં માનતા ગામના લોકોને જ વાપરવાની છે, ગામના તો વાપરશે પણ જાન લઈને આવશે ત્યારે તમારે જ વાપરવાની છે, તમામ સમાજને વાપરવાની છે, એવી ભવ્ય વાડી તૈયાર થાય જેમાં બધી જ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે. આ સમયે આવા ટાઈમે આ જગ્યાએ ધન જો ન વપરાય તો પ્રાપ્ત થયેલું ધને શું કામ. માણસની પાસે દિવસ હોય ને ત્યારે માણસે સદવે અવશ્ય મેવું કરવો જોઈએ, બાકી સમય ને સંજોગ માણસને ભીડામાં જ્યારે લઈ લે પછી માણસ પોસાય તેટલા સંકલ્પ કરે પણ ત્યારે હાથમાંથી બાજી સરકી ગઈ હોય છે. સુરત મુનિ કે પ્રતાપશી ધર્મ અને ભક્તિ બહુ દુઃખી થયા છે, કાશીમાં પણ કોઈ જયારે આશરો મળ્યો નથી, આખી કાશીનો ત્યાગ કર્યો છે, આગળ વધતા વધતા પ્રયાગ ક્ષેત્રની અંદર આવ્યા છે. આ પ્રયાગ ક્ષેત્રની અંદર એક મહાન યોગીનું મિલન થયું, એની સેવા કરતા કરતા ધર્મદેવને સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શન થયા. અને આટલા શબ્દ સાંભળતા પ્રતાપસિંહે તુરંત પ્રશ્ન ઉઠાવ્યો, ગુરુદેવ જેની સેવા માત્રથી પ્રગટ ભગવાનના દર્શન થયા, મહાપુરુષ છે કોણ, આ મહાપુરુષનું નામ શું છે? સુવ્રત મુનિ કહ્યું છે, નામ રામાનંદ સ્વામી છે. તુરંત પ્રતાપસિંહે પ્રશ્ન ઉઠાવ્યો, રામાનંદ મુનિ કહો સૌ કશ્ય શિષ્ય છે સુવ્રતા કવાસસ્ય ચ ચૈતન્ય વક્તુ મર્ષિ તત્વતઃ, આપ મને એ કહો રામાનંદ સ્વામી છે કોણ, કશ્ય શિષ્ય છે સુવ્રતા, હે સુવ્રત મુનિ, આ કોના શિષ્ય છે? એ કઈ જગ્યાએ રહેતા હતા? આવી મહા સામર્થ્ય ની કેવી રીતે પામ્યા? તમામ વૃતાંત સાંભળવાની મને ઈચ્છા છે, માટે મારા પર કૃપા કરી તમામ વૃતાંત મને સંભળાવો. સુરત મુનિ કે પ્રતાપસિંહ, સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર ત્રેતા યુગની અંદર ભગવાન રાઘવનું જે પ્રાગટ્ય થયું હતું, એવી જ પવિત્ર નગરી અયોધ્યાની અંદર આ રામાનંદ સ્વામીનો જન્મ થયો હતો. પિતાનું નામ અજય વિપ્ર હતું, માતાનું નામ સુમતી હતું. સંવંત 1795ના શ્રાવણ અષ્ટમી ના દિવસે મહાપુરુષનું આ પૃથ્વી પર આગમન થયું હતું. બાળપણનું નામ તો રામ શર્મા હતું, પણ 8-1 વર્ષની અવસ્થા થતા શ્રીમદ ભાગવતનું દ્વિતીય સ્કંદ વાંચતા ભગવાન ભજવાની ભૂખ જાગી છે, ભગવાનને પામવા માટે મન આતુર બન્યું છે. અને મન આતુર બનતા ઘેર રજા માગી, રજા જયારે નથી મળી ત્યારે વિદ્યા અભ્યાસને બાને સંસાર છોડ્યો છે. સંસાર છોડી અનેક સ્થાનોમાં વિચરણ કરવા લાગ્યા છે. મનમાં વિચાર છે એવા કોઈ મહાપુરુષનું મિલન થઈ જાય, એવા કોઈ સદગુરુ સંત મળી જાય જેના માધ્યમથી પ્રગટ ભગવાન મેળવી લઉં. આમ નિર્ધાર કરીને ઘરબાર છોડી નીકળ્યા છે, અનેક સ્થાનોમાં ફેર્યા છે. ફરતા ફરતા આખીર ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે. ગુજરાતની અંદર ભાવનગરની બાજુમાં ગોપનાથ નામનું તીર્થ સ્થાન છે, અહીંયા પહોંચ્યા છે. જે જગ્યાએ આત્માનંદ સ્વામી નામના મહાન વિરલ અષ્ટાંગ યોગ જેણે સિદ્ધ કર્યો છે, મહાન યોગી રહે છે અને પામ્યા છે. એક મહિના સુધી સેવા કરી, સેવા કરીને જ્યારે આત્માનંદ સ્વામી રાજી થયા છે, પ્રશ્ન કર્યો, બેટા રામ, મારી સેવા કર છો કઈ ઈચ્છા? હા ગુરુદેવ, મને પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છા છે, મારા પર કૃપા કરો. બેટા રામ, પ્રગટ ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય ને તો અત્યારે એને માટે તો ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી પડે ને અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો પડે. ગુરુદેવ, આજે જ દીક્ષા આપી દો, અષ્ટાંગ યોગ શીખડાવો. રામ શર્માને ભાગવતી દીક્ષા આપી છે. રામ આત્માનંદ સમય રામાનંદ સમય નામ અભિધાન કર્યું છે અને અષ્ટાંગ યોગ શીખડાવવા લાગ્યા છે. પણ પ્રતાવશી જોત જોતાની અંદર તો 8 અંગની અંદર સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાર, ધ્યાન, ધારણા, સમાધિ. એક દાડો રામાનંદ સમય સમાધિમાં બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય, ધ્યાનમાં સમાધિ લાગે છે. સમાધૌ બ્રહ્મ તેજસ્ય વ્યાપ્નોત કકુ ભૌ દશા સોપશ્યત નિત્યદા વર્ણિ તત્ર નારાયણમ નતુ. સમાધિ લાગે છે, પણ સમાધિમાં બસ તેજ તેજ તેજના પૂંજ દેખાયા છે. તેજની મધ્ય તત્ર નારાયણમ નતુ, તેજની મધ્ય ભગવાન નારાયણના દર્શન ન થયા. સાક્ષાત સાકાર સ્વરૂપના જ્યારે દર્શન ન થયા, અસંતુષ્ટો વ્યાકલો તદાસ ગુરુ માહતું એકદમ ઉભા થયા છે. દોડતા દોડતા આત્માનંદ સ્વામીની પાસે ગયા, ગુરુદેવ, આપની કૃપાથી મને સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. સમાધિ સ્થિતિ પ્રાપ્ત સ્વામીની કૃણયા તવાહા, તમારી કૃપાથી સમાધિ સ્થિતિને પામ્યો છું. પરંતુ સમાધિમાં બ્રહ્મ તેજો નિરાકારમ તત્ર નારાયણમ નતું, મને સમાધિમાં ફક્ત તેજ દેખાય છે. તેજની મધ્ય બાંસરી બજાવતા ભગવાન કૃષ્ણ નથી દેખાતા. સાકાર બ્રહ્મ કૃષ્ણમ તું નૈવ પશ્ચામી ભીપ્સિતમ, મને સાકાર ભગવાનની ઝાંખી થતી નથી, હું તો સાકારનો પૂજારી છું. મારે તો બાંસરી બજાવતા ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે, માટે મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને સાકાર ભગવાનના દર્શન થાય. અને આટલા શબ્દ સાંભળતા આત્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, બેટા રામ, આકારસ્ય વિનોશોસ્તિ નિરાકારસ્ય નાસ્તિ સહા. આકાર માત્રનો તો વિનાશ થનારો છે, નિરાકાર નિરંજન તત્વ સત્ય છે. અને આટલા શબ્દ સાંભળતા તેન ઇતિપ્વા ઉદ્ધવ સદ્ય મૂર્છા નરાધિપહા, ભગવાન નિરાકાર છે આ શબ્દ સાંભળતાની સાથે મૂર્છા ખાય રામાનંદ સ્વામી ધરતી ઢળી પડ્યા છે. રામાનંદ સ્વામી ભગવાન નિરાકાર છે શબ્દને સાંભળી ન શક્યા. આપણા મનમાં સંકલ્પ થશે, શું રામાનંદ સ્વામી આજ પહેલા ભગવાન નિરાકાર છે એવો શબ્દ કદી નહીં સાંભળ્યો? હજારો લોકોના મોઢે સાંભળ્યો હશે, પણ આત્માનંદ સ્વામી જેવા જ્ઞાની પુરુષના મોઢેથી જ્યારે શબ્દ નીકળ્યો ભગવાન નિરાકાર છે આ શબ્દને રામાનંદ સ્વામી સાંભળી ન શકે ને, તો વાત તો હકીકત છે. તમે કારેલા 20 રૂપિયા કિલો લાવો અને કડવા નીકળે દુઃખ થાય? હા હા હા, કારેલા કડવા નીકળ્યા સંકલ્પ થાય? કેમ ન થાય? ખબર જ હોય કડવા જ હોય, પણ 20 રૂપિયાને કિલો દૂધિયું લાવ્યા હોય અને કડવું નીકળે તો? કારણ કે મીઠું ધાર્યું તું કડવું નીકળ્યું, માટે દુઃખ થાય. એમ આત્માનંદ સ્વામી એ મહાજ્ઞાની પુરુષ છે, એની પાસેથી પ્રગટ ભગવાનના દર્શન થશે એ અપેક્ષા હતી, અને બદલે ભગવાન નિરાકાર છે આ શબ્દ જ્યારે આત્માનંદ સ્વામીના મોઢાથી સાંભળ્યા છે, રામાનંદ સ્વામી મૂર્છા ખાન ધરતી પર ઢળી પડ્યા. થોડી વાર જાગૃત બન્યા, મનમાં વિચાર થયો, આત્માનંદ સ્વામીને સંગે મને પ્રગટ ભગવાનના દર્શન નહીં થાય. આમ નિર્ધાર કરીને આત્માનંદ સ્વામીનો ત્યાગ કરીને જે આગળ વધવાની કોશિશ કરી. આત્માનંદ સ્વામીના મનમાં એમ થયો, ગુણી લાવો શિષ્ય હાથમાંથી જતો રહે છે, પાછળ દોટ મૂકી બેટે રામ રૂક જાય, મેરી બાત તો જરા સુનિયે. પરમાત્મા સાકાર હોય નહીં શકતે, પરમાત્મા નિરાકારી હૈ. અભી આપ છોટે પન મેં ઇસલિયે આપકો જ્ઞાન નહીં, મેં સહી બાત બતા રહા હું, પરમાત્મા નિરાકારી હૈ. આટલા શબ્દ સાંભળતા રામાનંદ સ્વામી કહ્યું છે, ગુરુદેવ માફ કરજો, જ્યારથી શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદ વાંચ્યો છે ત્યારથી મારા હૃદયમાં લિંગટ ગાંઠ વાળી દીધી છે, ભગવાન સદાયને માટે સાકાર છે. પણ આજ મારી કેપેસિટી નથી કે હું આપને સાકાર ભગવાન એના દર્શન કરાવી શકું, સાબિતી કરાવી શકું. પણ સાંભળો, એવા કોઈ ગુરુની શોધ કરે જેના માધ્યમથી મને સાકાર ભગવાનના દર્શન થાય, અને એક ને એક દાડો હું તમને ગુરુ દક્ષિણામાં સાકાર પરમાત્માની નિષ્ઠા કરાવવા માટે આવીશ, સાકાર ભગવાનના દર્શન કરાવીશ. અને એક ને એક દિવસ આપને સાકાર ભગવાનના દર્શન ન કરાવો તો મારું નામ રામાનંદ નહીં. બોલતા બોલતા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો છે. અને આગળ વધતા વધતા ઉત્તર હિન્દુસ્તાનમાંથી પશ્ચિમ આવ્યા હતા, પશ્ચિમથી વળી પાછા સાઉથ બાજુ દક્ષિણ બાજુ ઉપડ્યા છે. આગળ વધતા વધતા શ્રીરંગ ક્ષેત્રમાં પહોંચ્યા છે, જે જગ્યાએ રામાનુજાચાર્યજીનું જબરજસ્ત મોટું મંદિર છે. આ સ્થાનમાં રામાનંદ સ્વામી આવ્યા છે. રામાનુજાચાર્યજીના દર્શન કર્યા, પ્રપન્ના મૃત ગ્રંથ એનું પાન કરે, કાવેરી નદીમાં સ્નાન કરે, પરમાત્માની આરાધના કરે. આમને પાંચ પાંચ માસ વ્યતીત થયા છે. ભગવાનના ભક્તો, એકવાર જીવનની અંદર સાઉથની યાત્રા કરશો, બહુ દિવ્ય ધામો છે, બહુ દિવ્ય ધામો. કદાચ તમને હા પડે કે ના પડે, પણ પાંચ પાંચ ને દસ દસ એકર જમીન ઉપર એકલા મંદિરો ઉભા છે, અને ત્યાંની જનતા પણ તમને દિવ્ય દેખાશે. મંદિરો છે દિવ્ય જોઈને, માણસો પણ તમને ગમશે. અને પાંચ પાંચ દસ દસ એકર ઉપર ઉભેલા જમીનો, જમીન ઉપર ઉભેલા મંદિરો, એની અંદર ભગવાનના દર્શન કરીએ ત્યારે આસ્થા પણ આવશે કે જગતનો નાસ્તિક પુરુષ પણ સાઉથમાં જાય તો આસ્તિક થઈ જાય. સો સો બસો બસો વર્ષ સુધી મંદિરના કામો ચાલ્યા, સો સો બસો બસો કારીગરો કામ કર્યા, આવા ભવ્ય મંદિરો ઉભા છે. મોટા મોટા રાજાઓની બબે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ ખતમ થઈ ગઈ ત્યારે મંદિરો પૂરા થયા, આવા દિવ્ય મંદિરો ઉભા છે. એમાંય પણ શ્રીરંગ ક્ષેત્ર તો ખાસ જાજો, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ શ્રીરંગ ક્ષેત્ર છે, આપણા આદ્ય ગુરુ રામાનુજાચાર્ય છે. અને આ શ્રીરંગ ક્ષેત્રની અંદર આ પૃથ્વી પર એક જ એવી મૂર્તિ છે, આખી પૃથ્વી પર શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યજીનું પાર્થિવ શરીર, આ નિજ પાર્થિવ શરીર આજથી 1200 વર્ષ પહેલા લોકમાંથી વિદાય લીધી એ પાર્થિવ શરીરના આજે દર્શન થાય છે. જિંદગીમાં એકવાર તમે શ્રીરંગ ક્ષેત્ર જાજો, યાત્રા અવશ્ય મેં કરજો, અને કરો તો કોઈ સાધુ સંતો નારે કરજો, ન તો વર ભોગે જય ડેલ્યા દીવ એમ પાછા આવશો પાછા. એકવાર જિંદગીમાં યાત્રા કરશો. રામાનંદ સ્વામી પાંચ પાંચ મહિનાથી પ્રભુની આરાધના કરે છે, પણ ભગવાનના જ્યારે દર્શન નહીં થયા, હવે રામાનંદ સ્વામીનું મન બહુ મુંજાઈ રહ્યું છે. ક્યારે પ્રભુના દર્શન થશે, ક્યારે પ્રભુની ઝાંખી થશે? એક દાડો ચૈત્ર સુધી પાંચમની રાત્રિ રામાનંદ સ્વામી આ દુઃખમાં ઊંડા ઉતરી ગયા છે. અંતેથી પરમાત્માની આરાધના કરી રહ્યા છે, કૃપાનાથ માલિક ગુરુદેવ ક્યારે આપના મને દર્શન થશે, ક્યારે દર્શન થશે? હૃદય પુકારવા લાગ્યું છે, હૃદય પુકારવા લાગ્યું છે, આંખોમાંથી આસળો અને ધારાઓ વહી રહી છે, ગુરુદેવ ગુરુદેવ ક્યારે દયા કરશો, ક્યારે આપના દર્શન થશે? અને ભગવાનના ભક્તો યાદ રાખજો, અંતરનો પુકાર હજારો કિલોમીટરના અંતરોને કાપી નાખશે. અંતરનો પુકાર ગજેન્દ્રે અંતરથી જ્યારે પ્રભુને પ્રાર્થના કરી, ગરુડ તજીન પાળા પધાર્યા ગજ સારુ મહારાજ, દ્રૌપદીજી અંતરથી જ્યારે પ્રાર્થના કરી, દ્વારકાધીશ દ્વારકાથી સિદ્ધ હસ્તિનાપુર પધાર્યા છે. અંતરથી પ્રાર્થના કરજો, ઉપલક નહીં, દેખાવ માટે નહીં. ભગવાનના ભક્તો, ક્યારેક તો દિવસ આપણે એવો જ આવવો જોઈએ, ઘરની અંદર એકલા બેઠા હોય, દરવાજા બંધ હોય, પ્રભુને આગળ કરગરીને કહેતા હોય, કૃપાનાથ તારી એકવાર ઝાંખી નહીં થાય, જિંદગીમાં એકવાર તો મને દર્શન નહીં આપ. આંખોમાંથી આસુડા વહેતા હોય, પ્રભુને પ્રાર્થના થતી હોય, એ પ્રાર્થનાની અંદર બસ હું મારો ઠાકર બસ બે જ હોય, ત્રીજો કોઈ ન હોય. એ પ્રાર્થના અંતરના પાપના પડોળોને તોડી નાખશે, પ્રભુની ઝાંખી કરાવી દેશે. જીવનમાં ક્યારેક પ્રભુને અંતરથી પ્રાર્થના કરશો, એકાંતમાં જઈને પ્રાર્થના કરજો, આપણી પ્રાર્થના દુનિયા દેખાડવા માટે નહીં, દુનિયાને દેખાડવા માટે નહીં, પ્રભુના હૃદયને પીગાળવા માટે પ્રાર્થના કરશો. અવશ્ય મેં જીવનની અંદર પ્રભુની કોઈને કોઈ દિવસ ઝાંખી થઈ જશે. આજ રામાનંદ સ્વામી અંતરથી ગુરુદેવને પ્રાર્થના કરી રહ્યા છે, ગુરુદેવ ગુરુદેવ ક્યાં સુધી આપની રાહ જો, ક્યાં સુધી રાહ છો, આજ પાંચ પાંચ માસ વ્યતીત થયા ક્યારે આપ દર્શન દેશો, અભાગ્યને કેદાડે આપ સભાગી કરશો. બોલતા બોલતા રામાનંદ સ્વામી આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે, પ્રતાવશી. એ જ વખતે ગુરુ રામાનુજાચાર્યજી દર્શન આપ્યા છે, દ્વાદશ ઉદ્ધપુંડ તિલક ધારણ કર્યા છે, તણ દંડ ધારણ કર્યા છે. રામાનંદ સ્વામીના મસ્તક પર હાથ મૂક્યો, બાપ બાપ રામાનંદ, મને રામાનુજ સમજ, તારા પર રાજી થયો છું, માગ તારે શું જોઈએ છે. ગુરુદેવ પ્રગટ ભગવાનના દર્શનની અપેક્ષા છે, આપની પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાની અપેક્ષા છે, મારા પર કૃપા કરો. ભાગવતી દીક્ષા આપી છે ને કહે છે, બેટા રામ ચિંતા છોડ, અવશ્ય મેં તને પ્રગટ ભગવાનના દર્શન થશે, પણ એના માટે તારે ચાર સાધનો સિદ્ધ કરવા પડશે. સ્વધર્મ વિષ્ણુ ભક્તિ ચ વૈષ્ણવાનામ સમાગમમ પ્રત્યહારમ ચેન્દ્રિયાણામ ન ત્યજ્યસ્ત્વમ ચતુષ્ટયમ. શાસ્ત્રની બાંધેલી મર્યાદાની અંદર સંપૂર્ણપણે વર્તજે, અને બેટા ભગવાનની એકાંતિકી ભક્તિ કરજે. ભગવાનની એકાંતિકી ભક્તિ કરતા ભગવાનના સંતો ભક્તોના નિત્ય સંગમાં રહેજે, અને જે જે વિષયમાં મન જાય ત્યાંથી મનને પાછું વાળી અને ભગવાનના સ્વરૂપમાં હોમતો રહેજે. એક ને એક દાડો તને પ્રગટ ભગવાનના દર્શન થશે, તને દર્શન થશે આટલું નહીં, પણ તું જેને મંત્ર ઉપદેશ આપીશ અને એ પણ આ ચાર સાધન સિદ્ધ કરશે તો એને પ્રગટ ભગવાનના દર્શન થશે. અને બેટા આ સ્થાનમાં જો ઉપદ્રવ થાય તો આ સ્થાનનો તું ત્યાગ કરજે. આટલું કહી રામાનુજાચાર્યજી અદૃશ્ય થયા છે. અને પ્રતાપશી રામાનંદ સ્વામી પછી તો અતિ આનંદમાં આવ્યા છે, મુમુક્ષને સદબોધ આપવા લાગ્યા છે. હજારો મુમુક્ષ રામાનંદ સ્વામીની બાજુ ખેંચાવા લાગ્યા છે, પણ રામાનંદ સ્વામીની બાજુ બહુ સમુદાય જે ખેંચાણો, એ વાત ત્યાંના રહેલા રામાનુજાચાર્યને અન્ય આશ્રિતોને ગમી નહીં. અને વાત જ્યારે ગમી નથી ત્યારે જબરો ઉપદ્રવ આદર્યો છે. પ્રથમ તો શાસ્ત્રાર્થ કરી સ્વામીને ઝુકાવવા પ્રયાસ કર્યો, પણ શાસ્ત્રાર્થમાં સ્વામી કોઈને જ્યારે ફાવવા ન દીધા, તમામને જ્યારે ઝુકાવી દીધા છે, પછી દેહ કરીને ઉપદ્રવ આદર્યો છે. સ્વામી પૂજા કરતા તો મૂર્તિઓને લઈને પાણીમાં પધરાવી દે છે, રસોઈ બનાવતા તો એને અંદર ધૂળ નાખી દે છે, ઉર્ધ્વપુંડ તિલક કર્યો તો ઠીકરાય કરીને કપાળ મારે ઉર્ધ્વપુંડને ભૂસી નાખે છે. આવો જબરો જ્યારે ઉપદ્રવ થયો ત્યારે સ્વામી શ્રીનાથ શ્રેણંગ ક્ષેત્રનો ત્યાગ કર્યો છે અને વૃંદાવન આવ્યા છે. વૃંદાવનની અંદર ભગવાને બે સ્વરૂપે દર્શન આપ્યા છે, રાધા કૃષ્ણ રૂપે લક્ષ્મીનારાયણ રૂપે દર્શન આપ્યા છે. અને દર્શન આપીને કહ્યું છે, બેટા રામ બેટા રામ ચિંતા છોડ, તું કોઈ સામાન્ય નથી, તું સ્વયં ઉદ્ધવ છો, અને આ ભૂમંડળ ઉપર ધર્મનું સ્થાપન કરવાને માટે આ ભૂમંડળ ઉપર સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણને પધારવું છે, માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે પટ બાંધવા માટે તને વહેલો મોકલ્યો છે. ઉદ્ધવ બેટા રામ જા હવે કર તૈયારી, અને પટ બાંધવા માટે સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારશે, અને તારા બાંધેલા પટ ઉપર પોતે ખેલશે પછી, અને હજારો આત્માને પોતાને શરણે લેશે. આટલું કહી બે મંત્ર આપી અને ભગવાનનું સ્વરૂપ અદૃશ્ય થયું છે. અને રામાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે મેં તો ઉદ્ધવ હું ઉદ્ધવ, અને નિજ સ્વરૂપનું જ્ઞાન થતાની સાથે રામાનંદ સ્વામી નિર્ભય હો ગયે નિર્ભય. અને પછી તો ઉપદેશનો ધોધ બોલાવા લાગ્યા છે. પ્રતાપશી હજારો લોકો ખેંચાય ખેંચાય, હજારો લોકો રામાનંદ સ્વામીને શિષ્યો બનવા લાગ્યા છે. આમને આગળ વધતા વધતા પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા છે, જે જગ્યાએ ધર્મ અને ભક્તિનું અદભુત મિલન થયું છે. જે રામાનંદ સ્વામીની સેવા કરતા કરતા ધર્મદેવને પ્રગટ ભગવાનના દર્શન થયા છે. રામાનંદ સ્વામીના ધર્મ અને ભક્તિ બંને શિષ્યો બન્યા છે. આ રામાનંદ સ્વામી અદભુત ઉપદેશ આપ્યો છે, હે ધર્મદેવ, જિંદગીમાં ક્યારે દારૂ પીશો નહીં, માંસ ખાશો નહીં, ચોરી કરશો નહીં, વ્યભિચારને માર્ગે કદી જાશો નહીં, નહીં ખપતી વસ્તુ ખાશો નહીં, કોઈ પ્રકારનું વેસન રાખશો નહીં, જુગતું આદિ રમશો નહીં, અદભુત ઉપદેશ આપ્યો છે. ભગવાનના ભક્તો કથાને સાંભળ્યા પછી આપણે ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિતો છીએ, માટે નક્કી કરજો જિંદગીમાં પોસાય તે પોઝિશન નિર્માણ થાય, પોસાય તે પોઝિશન નિર્માણ થાય, પણ જિંદગીમાં કદી મોઢામાં દારૂ મૂકશો નહીં, મીઠ ખાશો નહીં, કદાચ પાંચ પાંચ દાડાનો ઉપવાસ થાય તો પણ મીઠ મોઢામાં કદી મૂકશો નહીં. જગતને એક ગ્રસ્ત હોવા છતાં પરિણત નારી સિવાયની તમામ નારી વિશે મા બેન દીકરીની ભાવના રાખજો, અને સ્ત્રી ભક્ત માત્ર એક પરિણિત પતિ સિવાય અન્ય તમામ પુરુષની પ્રત્યે પિતા ભાઈ અને પુત્રની ભાવના કેળવશો. મારા પ્રારબ્ધમાં લખેલો અવશ્ય મેવી મને મળવાનો છે, એના સિવાયનું પારધન મારે માટે પથ્થર સમાન છે, એમ નિર્ધાર કરી દુનિયાની અંદર કદી પણ ધનમાં લાલચમાં આવી જઈ ચોરીને માર્ગે જાશો નહીં, જિંદગીમાં કદી જુગાર રમશો નહીં, કદી કોઈ પ્રકારનું વેસન રાખશો નહીં. ભગવાનના ભક્તો આ કથાને સાંભળીને ઠેરાવ કરશો, દિવ્ય ભવ્ય જીવન જીવાય બસ એવો પ્રયાસ કરજો, એવું જીવન દિવ્ય ભવ્ય બને બસ આપણને આપણા જીવનનો આનંદ હોય, આપણને આપણા જીવનનો આનંદ હોય. જગતનો ઉછીનો લીધેલો આનંદ તો ક્યારે ખંખેરાઈ જશે કાંઈ નક્કી નહીં, ખુદને ખુદનો આનંદ હોવો જોઈએ, ખુદને ખુદનો આનંદ હોવો જોઈએ. ભગવાનના ભક્તો નક્કી નિર્ધાર કરજો, અમે આજ પછી બસ આવું દિવ્ય ભવ્ય જીવન જીવશું, જિંદગીમાં ક્યારે ગંજી પતાનું પાનું હાથમાં નહીં લઈએ, જિંદગીમાં ક્યારે જુગાર નહીં રમીએ, કારણ કે જુગારમાં સાક્ષાત કળીકાળનો વાસ છે, સાક્ષાત ગૌર કળીકાળનો વાસ છે. માટે જિંદગીમાં જુગાર આદિ રમશો નહીં. કદાચ જન્માષ્ટમી, બીજું શું આવે, બીજું શું આવે, ભીમ એકાદશી, જન્માષ્ટમી જાતે માઠમી વળી જુદી આવશ પછી તમને બધાની ખ્યાલ છે એટલે કદાચ, પણ આ કથાને સાંભળ્યા પછી 21મો પાટોત્સવ આખી જિંદગી આપણા માટે યાદગાર બની જાય, આખી જિંદગી આપણે, અરે યુવાન આજ 22 વર્ષનો હોય પણ 52 વર્ષનો થાય તે દાડે યાદ કરે 30 વર્ષ પહેલા 21મા પાટોત્સવમાં અમારે આંગણે શ્રીમદ સત્સંગજીવનની કથા બેઠી હતી. એ સત્સંગજીવન મૂર્તિમંત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, એ ભગવાન શ્રીના સ્વરૂપના સાનિધ્યમાં મેં પ્રતિજ્ઞા લીધી હતી, આજ પછી જુગાર નહીં રમવા, 30 વર્ષના વાણા વાઈ ગયા પછી જિંદગીમાં ગંજી પોતાનું પાનું હાથમાં નથી લીધું.